તારીખ 15/5/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 200 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 146
કર્મ એટલે કાર્ય અને કર્તા એટલે કાર્યને જે કરે છે એને કર્તા કહે છે અને કાર્યને અહીંયા કર્મ કહે છે. કર્મ એટલે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ એ વાત અહીંયા નથી. કર્મના પરમાણુની વાત નથી, કર્તવ્યની વાત નથી, કોઈ ભાવકર્મની વાત નથી, કોઈ નોકર્મની શરીરની વાત નથી, પણ કર્મ એટલે કાર્ય. કર્તા અને કર્મમાં કોઈ ભિન્નદ્રવ્યની વિશે, ભિન્નદ્રવ્યનો કર્તા અને ભિન્નદ્રવ્યનું કાર્ય એવું સંભવિત નથી. પણ જે વિપરીત જ્ઞાન અને વિપરીત શ્રદ્ધાને લીધે અન્ય પદાર્થોના કાર્ય પોતે કરતો હોવાનો અનુભવ કરે છે એને મિથ્યા અભ્યાસ કહેવામાં આવે છે. એ મિથ્યા અભ્યાસ અહીંયા સ્વભાવને લક્ષીને વાત ચાલી છે કે અન્ય દ્રવ્યનો તો, અન્ય દ્રવ્યના કોઈ કાર્યનો તો આત્મા કરતા નથી, પણ કર્મી અવસ્થામાં જે વિભાવ અથવા વિકાર થાય છે એ એની અવસ્થામાં થાય છે તો એ તો એ કર્મ, અથવા જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે કે કરતા કર્મ તેનું વ્યાપ વ્યાપક ભાવે હોય,
બરાબર,
પદાર્થ જેમાં વ્યાપે તેને કરી શકે, પણ જ્યાં પદાર્થની વ્યાપ્તિ ન હોય ત્યાં એનું કોઈ કાર્ય કેવી રીતે હોઈ શકે છે. એ દુનિયાએ જીવના પરિણામ છે એમાં જીવ વ્યાપે છે, ચાહે તે પરિણામ વિકારી હો કે અવિકારી, એવો એક ન્યાય છે. બીજો એક ન્યાય એવો છે કે સ્વભાવ વિભાવમાં વ્યાપતો નથી, માટે સ્વભાવ દ્રષ્ટિએ પોતાને જો જોવામાં આવે, વિચારવામાં આવે તો બરાબર સમજી શકાય છે કે આ આત્મા વિભાવમાં પણ કરતા નથી. પહેલા સિદ્ધાંતમાં દ્રવ્યાનુરૂપ છે, બીજા સિદ્ધાંતમાં અધ્યાત્મ છે. દ્રવ્યાનો યોગ તો એમ કહે છે કે કોઈ પણ પદાર્થ પોતાના પરિણામમાં વ્યાપ્ત વ્યાપક ભાવે કાર્ય કરી રહ્યો છે, અનાદિ અનંત, પછી તે પરિણામ વિકારી હો અવિકારી હો એ ત્યાર પછીનો પ્રશ્ન છે. પણ જ્યાં સુધી પદાર્થના વિજ્ઞાનને સંબંધ છે ત્યાં સુધી દરેક પદાર્થ પોતાના પરિણામને વ્યાપ્ત વ્યાપક ભાવે કરે છે. એ વાત બરાબર સમજાઈ ગયા પછી હવે અહીંયા એ વાતની આવશ્યકતા નથી. જ્યાં પોતાના વિભાવને મટાડવાનું પ્રયોજન છે અને જ્યાં પોતાના શુદ્ધ સ્વભાવને ઓળખીને અનુસરવાનું ને આશ્રયનું પ્રયોજન છે ત્યાં એ વિભાવમાં સ્વભાવ નથી વ્યાપતો, એ પણ એક હકીકત છે. અહીંયા પદાર્થ વ્યાપે છે તેની એ પ્રશ્ન સ્થાને છે, પણ સ્વભાવ વિભાવમાં વ્યાપતો નથી એ પણ એક હકીકત છે. અને એ વસ્તુ સ્થિતિને નજરમાં લઈને એની મુખ્યતા કરીને એનું અનુસરણ કરીને વિભાવને ટાળવામાં આવે છે. આવું આ કર્તા કર્મનું સ્પષ્ટ પ્રકરણ છે, આગમ છે અને અધ્યાત્મ. આગમથી એને આમ વિચારી શકાય છે, અધ્યાત્મથી એને આમ વિચારી શકાય છે. આગમનો વિષય જાણવાનો છે, અધ્યાત્મનો વિષય આદરવાનો છે. આ ફરક છે. એટલી પીઠિકા બાંધ્યા પછી હવે આ વિષયને લઈએ. વ્યાપે છે એટલે જેમ કે સાકર નો ગાંગડો ગળપણમાં વ્યાપેલો છે, એની જે મીઠાશ છે, ગળપણનો સ્વાદ છે, એનો જે રસ છે, એમાં સાકર વ્યાપેલી છે. વ્યાપવું એટલે એમાં એની હયાતી હોવી. વ્યાપનો ખ્યાલ નથી આવતો. વ્યાપનું એટલે શું ખ્યાલ નથી આવતો. વ્યાપક એટલે વ્યાપનાર, અને વ્યાપ્ય એટલે વ્યાપ્ય એટલે વ્યાપવા યોગ્ય. વ્યાપવાને જે યોગ્ય છે તેને વ્યાપ્ય કહે છે, અને જે વ્યાપે છે તેને વ્યાપક કહેવામાં આવે છે. વ્યાપમાંની ક્રિયા કરનાર તે વ્યાપક કઈ ટકર ના એમ કે પદાર્થ પોતાના દ્રવ્યમાં, ગુણમાં અને પર્યાયમાં વ્યાપક ભાવે રહેલો છે. સાકરના ગાંગડામાં સાકરનો જે ગળપણનો ગુણ અને સાકરની જે મીઠાશની પર્યાય એમાં વ્યાપકપણું છે, એમાં અભેદપણું છે એમ કહેવું છે. હવે એવી પદાર્થની સ્થિતિ હોવા છતાં અધ્યાત્મનો વિષય સ્વભાવની સૂક્ષ્મતામાં લઈ જાય છે, કે જો માત્ર સ્વભાવને જ અનુભવવામાં આવે તો એવો અનુભવ થઈ શકે છે કે વિભાવ હોવા છતાં હું એમાં વ્યાપતો નથી. જો સ્વભાવને સ્વપણે અનુભવવામાં આવે તો સ્વભાવ વિભાવમાં નહીં વ્યાપતો હોવાને લીધે હું સ્વભાવમાં વ્યાપતો નથી એવો અનુભવ થાય છે. એવા અનુભવને સ્વની જ્ઞાન દશા, આત્માની આત્મજ્ઞાન દશા એમ કહેવામાં આવે છે. અને એ પોતાના હિતનો ઉપાય છે, એ પોતાના હિતનો માર્ગ છે. વિભાવમાં પૂદગળ તો એની તુચ્છતા બતાવવા માટે વાત છે. વાસ્તવિકપણે કોઈ પૂદગળ પરમાણુ કઈ જીવના વિભાવ પર્યાયમાં વ્યાપે છે એમ નથી, પણ જીવનો વિભાવ પૂદગળ પરમાણુને અનુસરે છે એટલે એની સાથે સંબંધ જોડીને અહીંયાથી એને નિષેધ કરવા માટે એક પસંદગી પદ્ધતિ છે, કે જેમાં વધારે જોર આવે છે. અને વધારે જોર ઉત્પન્ન કરવું એ પણ એક આ માર્ગનું પ્રયોજન કાર્ય છે. જોર આવવું, પુરુષાર્થ થવો એનું પ્રયોજન છે. જો વસ્તુનું સ્વરૂપ જાણ્યા પછી પણ પુરુષાર્થની ઉત્પત્તિ ન થતી હોય તો એ જ્ઞાનને નિરર્થક જ્ઞાન કહેવામાં આવે છે, અથવા એ જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે. કેમ કે જે જ્ઞાન પ્રયોજનભૂત કાર્ય કરે તેને જ્ઞાન કહીએ, અને જે જ્ઞાન પ્રયોજનભૂત કાર્ય ન કરે તેને અજ્ઞાન કહીએ. એવી રીતે જ્ઞાન અને અજ્ઞાનની પરિભાષા છે. આત્માના અકર્તૃત્વ સ્વભાવ તો અનાદિ અનંત છે. તે આત્મા સદાય વિકારથી ઉપરમ સ્વરૂપ જ છે. તે સ્વરૂપની અપેક્ષાએ આત્મા વિકારનો કરતા છે જ નહીં. કથંચિત વિકારનો કરતા હોવા છતાં જે અપેક્ષા એ વાત કરવામાં આવે છે તે અપેક્ષા એ 100 એ 100% તેમ જ છે. આવે છે જે અપેક્ષા એ જે વાત કરવામાં આવે છે તે અપેક્ષા એ 100 એ 100% છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે કે 100 એ 100% આત્મા
જ્ઞાન સ્વરૂપ છે.
આત્મા આનંદ સ્વરૂપ છે કે 100 એ 100% આત્મા આનંદ સ્વરૂપ છે. એમાંથી અમુક ટકા જ્ઞાન સ્વરૂપ છે, અમુક ટકા આનંદ સ્વરૂપ છે એમ જો વિચારવામાં આવે તો 100%માં અનંતમાં ભાગે જ્ઞાન સ્વરૂપ થઈ જાય ને અનંતમાં ભાગે આનંદ સ્વરૂપ થઈ જાય. કેમ કે અનંત ગુણ છે, બધાને પર્સેન્ટેજ આપવા પડે પણ એમ નથી. તો વ્યવહારમાં પણ એમ જ છે કે જેની સાથેમાં જે સંબંધ છે તે 100 એ 100% છે. પિતાનો પુત્ર છે એ 100 એ 100% છે અને પુત્રનો પિતા છે એ 100 એ 100% છે. જે અપેક્ષા છે એમાં 100% 50% પુત્ર છે અને 50% પિતા છે એવું કંઈક થોડું છે. એમ અહીંયા સ્વરૂપની અપેક્ષા એ સ્વભાવની અપેક્ષા એ લેવામાં આવે છે કે સ્વભાવ એવો નથી, સ્વભાવમાં કોઈ એવો ગુણ કે શક્તિ નથી કે સ્વભાવથી વિકારને વિભાવને કરે 100 એ 100%. ઉપરમ એટલે એનાથી વિરામ, ઉપરમ એટલે એનાથી શાંત, ઉપરમ એટલે એનાથી અભાવ. વિકારથી ઉત્સમ સ્વરૂપ જ છે અથવા વિકારને નહીં કરે એવો અકર્તૃત્વ જે સ્વભાવ છે, વિકારને નહીં કરવાનો જે અકર્તૃત્વ સ્વભાવ છે તે અનાદિ અનંત છે, તે સદાય છે, પરિપૂર્ણ છે અને તે અપેક્ષાએ આત્મા વિકારનો કરતા છે જ નહીં. હવે વિકારનો કરતા છે જ નહીં એ જો સમજાય તો અનુભવાય. એટલે પહેલા એ વિચારનો વિષય બને છે સમજણના કાળમાં અને એ સમજણ યથાર્થ હોય તો એ વિષયનો અનુભવ કરવાનો જ્ઞાનમાં પ્રયાસ થાય છે. જ્યારે સમજણ તો જ્ઞાનમાં જ થાય છે કે સ્વભાવ તો બરાબર લાગે છે કે જો સ્વભાવથી આત્મા વિભાવને કરે તો વિભાવ પણ એનો સ્વભાવ થઈ ગયો તો એ જવાનો પ્રશ્ન નથી, અભાવ થવાનો પ્રશ્ન નથી, નાશ થવાનો કોઈ પ્રશ્ન નથી. એટલે એ વાત તો સમજી શકાય છે કે અનંત વિતરાગો થયા, કોઈને વિભાવ રહ્યો નથી કેમ કે એનું સ્વરૂપ નહોતું. અને એનું સ્વરૂપ હોય તો એને દૂર કરવાનો પ્રશ્ન રહેતો નથી. એ વાત સમજાય છે ત્યારે એ પોતે હવે એને પ્રયોગથી નક્કી કરે છે. જે વાત સમજણમાં આવે છે એને પ્રયોગથી કસવામાં આવે છે કે આત્માનો સ્વભાવ શું કયો, જ્ઞાન સ્વભાવ. જ્ઞાનનો વિભાવ છે, જ્ઞાનની સત્તામાં એકલા જ્ઞાનને, માત્ર જ્ઞાનને વિચારવામાં નહીં પણ ગ્રહણ કરવામાં આવે, એકલા જ્ઞાનને માત્ર જ્ઞાનને અનુભવવામાં આવે તો વિભાવનો અનુભવ નથી થતો. આ પ્રયોગ સિદ્ધ થાય છે અહીંયા કે જ્ઞાન અનુભવ ગોચર છે અને જે જ્ઞાન અનુભવ ગોચર છે તેમાં માત્ર જ્ઞાનનો જો અનુભવ કરવામાં આવે તો તેમાં વિભાવનો અનુભવ થતો નથી. વિભાવ હોવા છતાં તેમાં વિભાવનો સ્વપણે જ્ઞાનપણે અનુભવ થતો નથી. અનાદિથી જે વિભાવનો સ્વપણે અનુભવ થાય છે ત્યારે જ્ઞાનનો સ્વપણે અનુભવ થતો નથી. જ્ઞાન હોવા છતાંય કેમ કે બંને એકબીજાના અભાવ સ્વરૂપે છે તેથી એકમાં સ્વપ્નનો અનુભવ કરતા બીજામાં સ્વપ્નનો અનુભવ થઈ શકે નહીં કે હોઈ શકે નહીં, રહી શકે નહીં. આ સ્પષ્ટ પ્રકાર છે. તો પહેલા ઉલટા અનુભવથી તપાસે છે કહેનારની વાતને. હવે એ પ્રયોગનો વિષય થાય છે કે રાગમાં હું પણ ઠેરીનું છે કે હા બરાબર છે. રાગમાં હું પદથી આસ્તિકતા થાય છે. હું ભાવ કરીને હું ગુરુપદ ની સ્થાપના જ્યાં જ્યાં કરવામાં આવે છે ત્યાં સત્તાનું ગ્રહણ થાય છે. તો જ્યારે રાગ ની સત્તામાં અનુપણું થાય છે ત્યારે જ્ઞાનમાં અનુપણું અનુભવ મજબૂત થતું નથી, અને છતાં હું જાણું છું એમ તો આત્મા સમજે છે કે મને જ્ઞાન તો થાય છે. તો જ્ઞાન પણ થાય છે, રાગ પણ થાય છે. રાગમાં અનુપણું થતાં જ્ઞાનમાં અનુપણું થઈ શકતું નથી. એ અનુભવીને, પોતાના ચાલતા અનુભવને જોઈને, તપાસીને નક્કી કરે છે કે કહેનાર સત્ય કહે છે. હવે કહેનાર એમ કહે છે કે તું જ્ઞાનમાં સ્વપણું છે, જ્યાં તારું સ્વપણું છે ત્યાં તું સ્વપણાનો અનુભવ કામ કરતો નથી. અમે તો એમ કહીએ છીએ કે તારું સ્વપણું રાગમાં નથી, ત્યાં તું સ્વપણાનો અનુભવ કરે છે, તે તારો મિથ્યા અનુભવ છે, એ જૂઠનો અનુભવ છે. રાગનો નાશ થશે તો રહી જઈશ, જ્ઞાનનો નાશ થશે નહીં, કેમ કે જ્ઞાનમાં તારી જ્ઞાનની અનંત શાશ્વત સત્તા છે. એટલે જો એ પ્રયોગ કરવામાં આવે અને માત્ર જ્ઞાનને સ્વપણે અનુભવ કરવામાં આવે તો રાગ જ્ઞેયના સ્થાનમાં, રાગ પરજ્ઞેયના સ્થાનમાં રહી જાય છે, અને રાગ હોવા છતાં રાગનો સ્વપણે અનુભવ થતો નથી. ત્યારે જ્ઞાની એમ કહે છે કે રાગનો હું કરતા નથી, રાગ થતો જણાય છે પણ હું કરું છું એમ થતો જણાતો નથી. રાગ થતો જણાય છે, થાય છે ખરો, જગત આખામાં પરિણમન થાય છે, એક રાગનું પણ પરિણમન રાગના સ્થાનમાં થાય છે, ને પુંગળનું પરિણમન પુંગળના સ્થાનમાં થાય છે, એમ રાગનું પરિણમન રાગના સ્થાનમાં થાય છે. મારા સ્વરૂપને જોતા હું કરું છું એવું તો મને લાગતું નથી, એવો મને અનુભવ થતો નથી, તેથી ન તો હું એનો કરતા છું, ન તો હું કોઈની પાસે કરાવું છું, ન તો થાય એને હું ઈષ્ટમાં જાણું છું, અનુભવું છું, ભલો જાણું છું, એવું પણ નથી. એટલે કરતા કારણતા અને અનુમનતા હું રાગનું નથી એ વાત જ્ઞાન દશાની અંદર સ્પષ્ટ અનુભવ થાય છે. આ કરતા કર્મનું પ્રકરણ છે. રાગના રાગનું કરતાપણું તે જ અજ્ઞાન, અને રાગનું કરતાપણું તે જ મિથ્યા સ્વભાવ, અને એનું જ ફળ સંસાર, અથવા એ પોતે જ સંસાર એમ કહીએ તો થાય. એનો અભાવ તે આત્મજ્ઞાન, એનો અભાવ તે સમ્યક્ત્વ, એનો અભાવ તે મોક્ષ માર્ગ, અને સંપૂર્ણપણે શુદ્ધતા ત્યાં મોક્ષ થઈ ગયો. પણ એ જ જાતિ છે, બીજી કોઈ જાતિ નથી. જે મોક્ષ માર્ગની પરિણામની જાતિ છે એ જ મોક્ષના પરિણામની જાતિ છે. એટલે આત્મામાં, એટલે આત્માના સ્વભાવમાં એમ બે આત્મા કરતા આત્માના સ્વભાવમાં અકર્તૃત્વ સ્વભાવ છે, જેમ જ્ઞાન સ્વભાવ છે એમ અકર્તૃત્વ સ્વભાવ છે. રાગને નહીં કરવાનો જે સ્વભાવ છે તે અનાદિ અનંત છે. સ્વભાવ હોય તે ક્યારેક હોય, ક્યારેક ન હોય તો એને સ્વભાવ કહી શકાય નહીં. સ્વભાવ તો સદાય હોય, અનાદિ અનંત, કેમ કે એ સ્વરૂપ છે એનું મૂળ. સ્વભાવે વિકાર કર્યો નથી, અને સ્વભાવથી વિકાર કરી શકાતો પણ નથી, અશક્ય છે. સ્વભાવ દ્વારા વિભાવનું કરવું અશક્ય છે અને અસંભવિત છે. આ વિષય કરતા કર્મ અધિકારને 92 ગાથાથી 96 ગાથા સુધી ચાલ્યો છે. 92, 93, 94 જ્યારે અજ્ઞાનને લીધે આત્મા છે તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો અને તેના અનુભવમાં રાગ દ્વેષના પરિણામ એક વાત અને તેનો અનુભવ જે જ્ઞાન કરે છે તે બીજો પર્યાય છે. તેનો પરસ્પર વિશેષ એટલે પરસ્પર ભેદપણું ભિન્નપણું ન જાણતો હોય ત્યારે અજ્ઞાનને લીધે ન જાણતો હોય ત્યારે એકપણાના અભ્યાસને લીધે શીત ઉષ્ણની માફક એટલે ઠંડો કે ઊંડો આત્મા નથી થઈ શકતો. જ્ઞાન ઠંડો ઊંડું થઈ શકતું નથી. ઠંડાપણાને ઊંડાપણાને જ્ઞાન જાણે છે કે ગરમી અત્યારે ઘણી પડે છે પણ આત્મા ગરમ નથી થતો. શીત ઉષ્ણની માફક જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા જે રાગ દ્વેષ સુખાદી રૂપે શું કહે છે રાગ દ્વેષ સુખ અને દુઃખ સાતા અને અસાતા રાગ અને દ્વેષ એ રૂપે પરિણમવું અશક્ય છે એમ નિશુદ્ધ માત્ર પરિણતનું અશક્ય અશક્ય ન રાગ દ્વેષ સુખાદિ રૂપે અજ્ઞાનાત્મા પરિણામમાં અજ્ઞાનાત્મા વડે પરિણમતો હતો અર્થાત પરિણમો હોવાનો અજ્ઞાનથી માનતો હતો કે હું રાગી થયો છું. શું માને છે અજ્ઞાન દશામાં કે હું રાગી થયો છું. સ્વભાવથી આત્મા રાગી થયો નથી. અજ્ઞાનીનો આત્મા પણ સ્વભાવથી રાગી થયો નથી. અજ્ઞાનીનું જ્ઞાન પણ રાગ રૂપે થયું નથી. જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે અજ્ઞાનમય થયો થતો આ હું રાગી છું ઇત્યાદિ પ્રકારે રાગાદી કર્મનો કરતા પ્રતિભાસે છે. એ ત્રણમાં એમ દીધું છે એ જ વાત લીધી છે કે જ્યારે જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખાદિ રૂપે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરિણમતો થતો જ્ઞાનીની વાત કરી છે. જ્ઞાની છે એ શું કરે છે કે જ્ઞાનને લીધે ત્યાં અજ્ઞાનીની વાત લીધી છે. ત્રણમાં જ્ઞાનની વાત લે છે કે જ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખાદિનો અને તેના અનુભવ કરવાવાળા જ્ઞાનનો પરસ્પર તફાવત જાણતો હોય છે ત્યારે તેઓ એક નથી પણ ભિન્ન છે એવા વિવેકને લીધે શ્રી કૃષ્ણને જેમ ભિન્ન જાણે છે તેમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા જે રાગ કે સુખ સુખ દુઃખાદિ રૂપ પરિણામો તે રૂપે અજ્ઞાન આત્મા વડે જણાય જરાય નહીં પરિણમ થતો. 100% એવું અજ્ઞાન થતું નથી. ભૂલથી પણ એમ લાગતું નથી કે મને રાગ થયો ને મારામાં રાગ થયો. રાગ સર્વથા ભિન્ન જણાય છે 100% પૂરેપૂરો. જેમ પરદ્રવ્ય 100% જુદું છે એમ જ રાગ જુદો છે 100% સ્વભાવ છે એમ કે છે. એ વડે જ્ઞાન આત્મા વડે જરાય નહીં પ્રેરૂપતો થતો જ્ઞાની જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે જ્ઞાનમય થયો થતો આ હું જાણું જ છું આ હું રાગને પણ જાણું જ છું. ઉપરપણે જે રાગે છે તે તો પર છે અથવા રાગે છે તે તો પૂતગળ છે આમ કહે છે. પછી મેં જે રાગી છે રાગ ભાવરૂપ છે એ તો પર છે ને પર છે એટલે પૂતગળ છે ઇત્યાદિ પ્રકારે જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અવકર્તા પ્રતિભાસે છે પ્રતિભાસે છે એટલે અહીંયા અનુભવ કરે છે એમ લેવું.
વિષય
છનું ગાતા સુધી
હાજી
અશક્યને શક્ય કરવા માંડે એમ લાગે તો થાય તો નહીં, પછી પરિશ્રમ વ્યર્થ જાય ત્યારે શું થાય? એની જે ઈચ્છિત પ્રયોજન છે એની સિદ્ધિ ન થાય તો શું થાય? આ તો નથી આવું જ નહીં. બારમાં શું થાય છે? પોતાનું ઘર માને છે, પોતાની દુકાન માને છે, પોતાની સંસ્થા માને છે, પોતાનો સમાજ માને છે, પોતાનું ગામ માને છે, પોતાનો દેશ માને છે. આમાં આમ થવું જોઈએ, મને આમ લાગે છે કે આ જ વ્યાજબી છે ને આમ થવું જોઈએ, આ બરાબર છે. અને એમ થતું નથી, દુઃખી થાય છે. તને જેનો અધિકાર હોય ત્યાં ન થાય તો વધારે દુઃખી થાય છે કે ઘરમાં તો મારો અધિકાર છે, હું તો ઘરનો એક મુખ્ય મુખ્ય સભ્ય છું અને હું ગમે એમ ન થાય, આ છોકરો મારું ન માને, હે આ છોકરી મારું ન માને, આ પત્ની ન માને, નાનો ભાઈ ન માને, નાના ન માને, થાય દુઃખી. એક તો એને અધિકાર સ્થાપી દીધો, પછી એનું ધારું થાય ને તો શું થાય છે? આટલું તો થાય છે. પોતે જે કરવા ધારે છે એ અશક્ય હોય તો કોઈ કાળે થવાનું નથી, રેતીમાંથી તેલ નીકળવાનું નથી. પીસી પીસીને પીસે એમાંથી તેલ છે નહીં, ક્યાંથી નીકળે? એમ જે પોતે કરી શકતો નથી એને કરવા ધારે પોતાના સંયોગો બધા સુધારવા માંગે છે. કોઈ જગતમાં કયો સંસાર એવો નથી કે જે પછી પોતાના સંયોગો સુધારવામાં ન લાગ્યો હોય. પછી અમેરિકાનો માણસ લ્યો કે રશિયાનો માણસ લ્યો કે હિન્દુસ્તાનનો માણસ લ્યો, કોઈ મનુષ્ય એવો લાવો કે જે સંયોગની પાછળ નથી. હવે સંયોગ સુધારવા એ કરી શકતો તો નથી થતા, સ્વયં એમ નથી થતા તો પોતે દુઃખી થઈ જાય છે. અરે હું કરવા માંગુ છું થતું નથી, અરે હું કરવા માંગુ છું થતું નથી, મારું ધાર્યું થતું નથી, આ બધું દુઃખ થવાનું હતા.
મેં
બરોબર ધ્યાન ના રાખ્યું, મારે કરવું નથી ને છતાં થાય છે તો એની સામે મને આકુરતા થાય. એક વાર એવી આકુરતા કર, નાની એમ કહેશે કે એક વાર તું એવી આકુરતા કર કે આ રાગ જે સ્વયં દુઃખરૂપ છે એનો કેમ નાશ થતો નથી, એનો કેમ અભાવ થતો નથી?
બરોબર.
જયારે હું સદગુરુ પાસે સત્શાસ્ત્રથી એમ સમજું છું કે આ રાગ જ વેરી છે, આત્માનો દુઃખદાયક છે, એ જ એને અધોગતિમાં લઈ જનારો છે, તો આ રાગનો નાશ કરવો જોઈએ ને એમ સમજાવવા છતાં રાગનો નાશ નથી થતો તો મારી ઈચ્છા વિરુદ્ધ થાય છે, મારી ધારણા વિરુદ્ધ થાય છે, એની કેમ આકુરતા થતી નથી? કોઈ રાગ ને તો અનુભવે છે, કોઈ રાગ ને વળી એમ કહે છે કે આ ન થાય તો સારું, તો કોઈ કોઈ રાગ એવો કરે છે કે આ થાય તો સારું, એની આપતા કર, એનું અમાપુ કર, તો કંઈક એની વિરુદ્ધતા થશે. પણ એની વિરુદ્ધતા ન કર અને થાય તો ઠીક છે, શું થાય? હવે આપણે રહ્યા શું થાય? રાગ તો થાય જ નહીં, આપણે ક્યાં વિતરાગ થયા છે, માટે રાગ તો થાય જ નહીં. એ તો રાગને અનુમોદન કરીને રાગનું પોષણ કરવાની પદ્ધતિ થઈ ગઈ. એ પરિસ્થિતિમાં રાગના નિષેધનું ભેદ જ્ઞાન થઈ શકતું નથી. એ પરિસ્થિતિમાં રાગની રુચિ મટતી નથી, પણ રાગની રુચિ પુષ્ટ થાય છે. હરીજી, આત્મામાં અકર્તૃત્વ સ્વભાવ તો અનાદિ અનંત છે, એટલે કે આત્મા સ્વભાવથી રાગ ન કરે એવો એનો સ્વભાવ સદાય છે, એ એનું સ્વરૂપ જ છે. તે સદાય, તે આત્મા સદાય વિકારથી ઉપરમ સ્વરૂપ જ છે. વિકારને ન કરે, વિકારથી થાકેલો, વિકારને ન કરી શકે એવો, થાકેલો એટલે ન કરી શકે એવો માણસ કહે છે ને, તરતા તરતા થાકી જાય તો ખબર છે કે નહીં તરું તો ડૂબી જઈશ, દરિયામાં આવી ગયો હોય. જીવવા માટે કરે છે પણ થાકી જાય તો શું કરે? ઉપરમ થઈ જાય. હાથ મીઠા પડી જાય, પછી એ હાથ ચલાવી ન શકે ભલે ડૂબે તો પણ. અહીંયા એ પરિસ્થિતિ નથી, અહીંયા તો રાગ થી ઉપરમ સ્વરૂપ એવો છે કે રાગ કરી જ ન શકે એવો આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવની અપેક્ષાએ આત્મા વિકારનો કરતા છે જ નહીં, આત્મા જરા પણ વિકારનો કરતા નથી. કોઈ આત્માએ અનંત આત્માઓમાંથી, કોઈ આત્માએ અનંત કાળમાંથી, કોઈ સમયે કોઈ કાળે સ્વભાવથી વિકાર નહીં કર્યો નથી, સ્વભાવથી વિકાર નહીં કરી શકે પણ નહીં. આ વસ્તુ સ્થિતિ છે. હવે સ્વભાવને પોતે કેટલો વળગી શકે, સ્વભાવને કેટલું મહત્વ આપે, આવો જે મહાન સ્વભાવ ત્રણેય કાળે અવિકારી એવો જે ચૈતન્ય રસ નો, આત્મ રસ નો, આનંદ રસ નો, આત્મા અમૃત રસ નો નામ છે. જ્ઞાન રસ નો કંદ છે આત્મા, જ્ઞાન રસ નો કંદ છે. એની મહત્તા આવે તો એ તો સ્વભાવ જ એવો છે, ઉપરમ સ્વરૂપ છે. રાગ ની ઉત્પત્તિ થાય જ નહીં, અને કોઈ અંશમાં થાય તો એમ જણાય કે હું ક્યાં કરું, હું કરતો નથી, કરાવતો નથી, એનું અનુમોદન પણ બને. જો શબ્દ વાપરો છે એ સ્વરૂપની અપેક્ષાએ આત્મા વિકારનો કરતા છે જ નહીં.
જ્ઞાની ને શુભ ને અશુભ રાખવા નીચેથી આવે
એ સ્વભાવને જોઈને આવે
છે.
એ સ્વભાવ છે તો હું કરતો નથી, આ થાય છે પોતાના અંશમાં થતો હોવાથી નિષેધ થાય છે, તો હું કરતો નથી, હું કરવા થાય છે. એને આદર નથી મારો, એને અનુમોદન નથી મારો, પછી આને થવાનું કારણ શું છે? એનો નિષેધ આવે છે, એ જ એનો નિષેધ છે. ઊંચામાં ઊંચો સ્વભાવ ઉત્સાહથી કરતા દેખાય તો પણ અંદરમાં એની સાથે પોતાને કાંઈ લેવા દેવા નથી. જો ઊંચામાં ઊંચા શુભભાવરૂપ વ્યવહારથી જ્ઞાની ભિન્ન પડીને, સર્વથા ભિન્ન પડીને કાંઈ લેવા દેવા નથી રાખતા, તો એના ફળની સાથે શું લેવા દેવા છે? પછી તો એના ફળની સાથે એને કાંઈ જોડાણ રહેતું નથી. બસ એનો સંસાર કયો. એટલે એમ કહેવામાં આવે છે કે જ્ઞાની લીલા માત્રમાં, એટલે રમત માત્ર માં સંસારનો નાશ કરે છે એમ કહેવામાં આવે છે. એનું કારણ છે કે એક વાર ભિન્ન પડ્યા એ ભિન્નતાની કોઈ લોકો એમ
કહેવાય.
ચોથો ગુણ સ્થાન, ચોથો ગુણ સ્થાનથી જ્ઞાન દશા કહેવામાં આવે છે. મોક્ષ માર્ગ ચોથા ગુણ સ્થાનથી શરૂ થાય છે. આત્માનો શુદ્ધ સમાન પોતાના પરમાત્માનો ચોથા ગુણ સ્થાને પ્રથમ અનુભવ થાય છે. એને આત્મજ્ઞાન કહો, એને જ્ઞાન દશા કહો, એને જ્ઞાની કહો, વિકાસ છે. અને ચારે ગતિ માટે થઈ શકે છે. સાપની નારકીમાં થાય છે, મનવાળા પ્રાણી હોય બધા તિર્યંચોને થાય છે, મનવાળા મનુષ્યોને થાય છે. આપણે બધા બનવાળા છે પણ અમુક સૂક્ષ્મ મનુષ્યો જે થાય છે એ મન વગરના પણ થાય છે. એ મનુષ્ય એ છે કે જેની અંદર અસંગ મનુષ્યો થાય છે, અને ગર્ભજ નથી હોતા પણ આપણે તો મનવાળા છે, સમૂર્છન થાય છે. અને દેવતા મનવાળા હોય છે, એટલે દેવગતિમાં, મનુષ્યગતિમાં, તિરેન્દ્ર ગતિમાં અને નારકીમાં. નારકી બધા એક મનવાળા જ હોય છે, નારકીમાં કોઈ સમર્થન નથી. દેવ ને નારકી બંને મનવાળા હોય છે. મનુષ્ય તિરીશમાં મનવાળા અને મન વગરના બંને જીવો હોય છે. પણ ચારે ગતિમાં જે મનવાળા છે એ બધાને આવું આત્મજ્ઞાન થાય ત્યારે પૂર્વકર્મને હિસાબે તે જ ખોળ્યું, તિરીશનું ખોળ્યું હોય તો પણ એ ખોળિયામાં એને આત્મદેવના દર્શન થાય છે. એને ભગવાનના દર્શન થાય છે એમ કહો, એને પોતાના નિજ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે એમ કહો, કે એ કાળે એને ભવભ્રમણ છૂટી જાય છે એમ કહો, એ ચોથા ગુણસ્થાન સાતમા. સાતમામાં તો ઘણા વિકાસ થઈ ગયો મોક્ષ માર્ગ. વર્તમાન અનુભવ જોઈ લો કઈ રીતે વેદે છે, કે વર્તમાન અનુભવને તપાસી લેવો શબ્દોથી અને ભાષાથી સમજાવવા સમજવા કરતા અનુભવથી સમજશો તો એ અનુભવ એ સમજણમાં ભૂલ નહીં પડે. ભાષાથી ભાવ સમજાશે તો અનુભવ સમજાશે, અને ભાષાથી ભાષા સમજાશે શબ્દાર્થ સમજાશે અને ભાવ નહીં સમજાય તો ક્યાંક ભૂલ થવાનો સંભવ ખરો. એટલે અજ્ઞાની રાગનો અનુભવ એકત્વપણે કરે છે. કઈ રીતે કરે છે, કે ચાલતા અનુભવને જોઈ લો, ચાલતા અનુભવને તપાસી લ્યો. કેમ કે જે રીતે કરે છે એ તો એકમેક થઈને કરે છે, સ્પષ્ટ અનુભવ ગોતર છે, પોતાના અનુભવને જોવે, ન સમજાય તો વારંવાર જોવે, તો બરાબર સમજાશે. પહેલી વખત ન સમજાય તો વારંવાર જોવે, જોવાનો અભ્યાસ થઈ ન સમજાય એવું બનતું નથી. રાગ છે પર અભિલાષ છે, રાગ છે એમાં પરની અભિલાષ છે, આ પરિભાષા કરી છે. ઈચ્છવું ઈચ્છવું, પણ એકત્વ થવું ને ઈચ્છવું બે વચ્ચે ફરક છે. એટલે જ્ઞાનીને પણ પર સંબંધીનો વિકલ્પ ઉઠે છે અશક્તિને લઈને, ત્યારે પર અભિલાષ કહેવામાં આવે છે. આ શબ્દ પ્રયોગ કર્યો છે રાજનીતિએ કળષ્ટિકામાં. કળષ્ટિકામાં વાત કરી પર પ્રત્યે આત્માના ચારિત્ર ગુણના પરિણામની પ્રવૃત્તિ થાય છે. આત્માનું ચારિત્ર ગુણ આત્મામાં પરિણમન નહીં કરતા, જેટલે અંશે પૂર્ણ અંશે કે અપૂર્ણ અંશે, જેટલે અંશે સ્વને છોડીને પરમા પ્રવૃત્તિ કરે છે ત્યારે રાગની પ્રવૃત્તિ થાય છે. બે થાય છે, નાની એટલા એટલા અંશે રાગ થાય છે, પણ એમાં એકત્વ થતું નથી એ જ્ઞાનીની વિશેષતા છે. એમાં ભિન્નત્વ રહે છે એ જ્ઞાનીની વિશેષતા છે. અને સ્વભાવ જે રાગનો કલા છે એ સ્વભાવને જ્ઞાની વળગી રહે છે, રાગ થાય છે ત્યારે પણ વળગી રહે છે. અને સ્વભાવનો અનુભવ સ્વપણે કરે છે, રાગનો અનુભવ સ્વપણે કરતા નથી, એ જ્ઞાનીની વિશેષતા છે. અને એ જ એને સંસારના નાશનું કારણ બને છે, અને એ જ એને વિભાવના નાશનું કારણ, વિભાવના હ્રાસનું કારણ, ઘસાવું, વિભાવ ઘસાવો, હ્રાસ થવો એ કારણ એને બને છે. વિભાવ કપાતો જાય છે, એનો હ્રાસ થવો એટલે કપાવું, એમ કરવતથી કાપે એમ વેદજ્ઞાન દ્વારા વારંવાર વેદજ્ઞાનની કરવત ચલાવે છે. કેવી રીતે ચલાવે છે, કે અંતર સૂક્ષ્મ સ્વભાવની અનુભવ દ્રષ્ટિ વડે તે કરવતની જેમ રાગને કાપે છે, એ રીતે રાગ એનો કપાતો કપાતો સર્વનાશ થઈ જાય છે.
જેટલા સ્વરૂપમાં ઢળે છે એટલા એ કાપે છે એમ શબ્દ પ્રયોગ.
હા, જેટલો ઉત્પન્ન થતો બંધ થાય છે એટલો કપાઈ ગયો, એની ઉત્પત્તિ બંધ થઈ એને કપાઈ ગયો. રૌદ્ર ધ્યાન છે,
પંચમ ગુણ સ્થાન સુધી લીધું છે. પંચમ ગુણ સ્થાન મધ્યમ મધ્યમ જ્ઞાન દશા તો ચોથેથી ચોથી અકર્તા થયો રાગી, પછી એમાં વિકાસ થયો, સ્થિરતા વધી, વિતરાગતા વધી, તો પંચમ ગુણ સ્થાન સુધી કેમ રૌદ્ર ધ્યાન લીધું છે? કે મુખ્યને તો રૌદ્ર ધ્યાન એકત્વ થતું હોય એવા મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને જ હોય છે, તેમ છતાં ચારિત્ર ગુણનો જે વિકાસ ઓછો થયો છે એ દર્શાવવા અર્થે ત્યાં પણ રૌદ્ર ધ્યાનની એટલે ઉગ્ર રાગની સ્થિતિ જે લીધી છે એ સ્થિતિની અંદર કોઈ પણ એવા પરિણામ થતા નથી કે જે લઈને એને અશુભ આયુ, અશુભ પુત્ર, અશુભ નામને બંધાય એવું ન થાય. શુભચંદ્રાચાર્ય જ્ઞાનારણ્યમાં 26 શ્લોક 36 જ્ઞાન કોઈ પ્રશ્ન કરે કે રૌદ્ર ધ્યાન પાંચમે ગુણ સ્થાન મેં કહા, સો સિદ્ધાંત મેં પાંચમે ગુણ સ્થાને લેશિયા તો શુભ કહી, અહીંયા શું ક્રોસ કર્યો છે પ્રશ્નકારે, કે પાંચમા ગુણ સ્થાનમાં અશુભ લેશિયા નથી થતી, શુભ લેશિયા હોય છે, એ ત્રણ શુભ લેશિયા અને ત્રણ અશુભ લેશિયા છે, એમાં પાંચમા ગુણ સ્થાન અંતરાગતા વધી એટલે અશુભ ઘણું ઘટી ગયું, બહુ અશુભ થયું, છઠમાં તો બિલકુલ થતું નથી, અને પાંચમામાં મધ્યમ સુધી થોડું છે પણ ઘણું અશુભ ઘટી ગયું છે, એટલે ત્યાં લેશિયા નથી બગડતી, શુભ લેશિયા જ રહે છે. તો પાંચ ગુણ સ્થાનનો એવો ચાર્ટ છે આખો, ક્યાં ગુણ સ્થાને કેટલી લેશિયા હોય, ક્યાં ગુણ સ્થાને કેટલા ધ્યાન હોય, ક્યાં ગુણ સ્થાને કેટલી પ્રકૃતિ વિચ્છેદ જાય, કયા પ્રકારની ક્યાં ગુણ સ્થાને કેટલી પ્રકૃતિનો ઉદય થાય, આના બધા ગુણ સ્થાન અનુસાર આના ચાર્ટ છે આખા, એની મર્યાદા છે પરિણામ નહીં બંને પ્રકારે. તો સિદ્ધાંતમાં તો પાંચમા ગુણ સ્થાન ને લેશિયા તો શુદ્ધ ગયા, આ બધા ખાના સમજવા જેવા છે, એકાઉન્ટની વ્યવસ્થા રાખવા રજીસ્ટર કરીએ છીએ કે નહીં, કે એક એન્ટ્રી ખરીદી એનો ભાવનું ખાનું જુદું, વજનનું ખાનું જુદું, ક્વોલિટીનું ખાનું જુદું, એનો રકમ થાય એનું ખાનું જુદું, એના ઉપર ખર્ચ લાગ્યો એનું ખાનું જુદું, સરવાળો જુદો, બધા ખાના પાડીએ છીએ, આ બધા આમાં ચાર્ટ છે, વસ્તુ ત્યાં જેમ એકાઉન્ટની વ્યવસ્થા છે એમ અહીંયા બધું વ્યવસ્થિત છે, કાંઈ એમને મધ્યમ નથી ચાલતું, એકદમ વ્યવસ્થિત છે. નરક આયુ કા પાંચમે ગુણ સ્થાન ને લેશિયા શુભ કહીએ ઓર નરક આયુ કા બંધ ભી નહીં હૈ, તો પંચમ ગુણ સ્થાન મેં રૌદ્ર ધ્યાન કૈસે હો, આ પ્રશ્ન ઉઠાવ્યો છે. ઉત્તર કે યહ રૌદ્ર ધ્યાન કા વર્ણન પ્રધાનતા છે, એટલે મુખ્યા મિથ્યાત્વ કી અપેક્ષા હૈ, પાંચમે ગુણ સ્થાન મેં સમ્યક્ત્વ કી સામર્થ્ય છે, ऐसे रौद्र परिणाम नहीं होते जैसे मिथ्यात्व अवस्था में होते हैं, ऐसे तो
नहीं होते,
नहीं होते, क्योंकि इन्हें लेशा के शुभ नहीं थी, એટલે રસ નથી પડતો, આર્ત ધ્યાન ધાતિક પદ ને શુભ ત્રણ લેશિયા શુભ લેશિયા છે, અને કૃષ્ણ મેનને કાપુટ અશુભ લેશિયા છે. તો પાંચમા ગુણ સ્થાનમાં રૌદ્ર ધ્યાન થાય એને નરગતિ આદિનો નીચો બંધ પડે, પાંચમે ગુણ સ્થાન મેં સમ્યક્ત્વ કી સામર્થ્ય છે, આ સમ્યક દર્શન નું સામર્થ્ય, ઐસે રૌદ્ર પરિણામ નહીં હોતે, કુછ ગ્રહ કાર્ય કે સંસ્કાર છે, પાંચમું મધ્યમ લીધું છે, ગ્રહ કાર્યો ના સંસ્કાર છે એટલે કોઈ પ્રક્રિયા કોઈ પ્રસંગ એવો ઉત્પન્ન થઈ ગયો ઉદયમાં, કિંચિત લેશ માત્ર હોતા હૈ, જે રૌદ્ર ધ્યાન થાય છે પણ બહુ અલ્પ માત્રામાં થાય છે, જેમાં ચિકાસું છે ઉસકી અપેક્ષા કહા હૈ, સો ય નરક ગતિ કા કારણ નહીં હોતા. શુભચંદ્રાચાર્ય નાનો અર્ણવ, અર્ણવ એટલે સમુદ્ર, અંતર્ગત છે. એમ અહીંયા 100 એ 100% પોતાના સ્વાનુભવથી જ્ઞાની એમ અનુભવ કરે છે કે હું વિકારનો કરતા છું જ નહીં અને મને કોઈ અપેક્ષા એ બંધ થતો નથી. કરવાની અપેક્ષા એ અલ્પ બંધ થાય છે ને, તો કે એ અપેક્ષા અહીંયા લાગુ પડતી નથી. કેમ કે સ્વભાવને ક્યાં બંધ થાય છે એ તો એમ અનુભવ કરે છે, મારા સ્વરૂપ તો મારું અબંધ સ્વરૂપ છે, મને બંધ થતો નથી. જેણે આવા સ્વભાવને સ્વીકાર્યો, સ્વીકાર્યો તો અધૂરો સ્વીકાર્યો, પૂરો સ્વીકાર્યો. જેણે આવા સ્વભાવને સ્વીકાર્યો કે શ્રદ્ધા અધૂરું કામ કરતી નથી, સ્વીકાર કરવાનું કામ શ્રદ્ધાનું છે અને જરા પણ અધૂરું કામ કરતી નથી. જેણે આવા સ્વભાવને સ્વીકાર્યો તેને પર્યાયમાં પણ મિથ્યાત્વનું અકર્તા પણ થઈ જાય છે. એને મિથ્યાત્વ અને રાગાદી સર્વ વિભાગનો આદિમાં બધો વિભાગ થઈ ગયો, જે તે પ્રકારનો ગમે તે પ્રકારનો, તેને પર્યાયમાં પણ અકર્તા પણ થઈ જાય છે. એટલે કે હું કરું છું એવો અનુભવ થતો નથી, એનું નામ અકર્તા પણ. અને જેમ 92 ગાથા જોઈએ એમ સ્વભાવ વડે વિભાવનું કરવું અશક્ય છે. જેમ સ્વભાવ વડે શીત ઉષ્ણનું થવું અશક્ય છે, એમ રાગદ્વેષનું થવું પણ અશક્ય છે. ને સ્વપ્નમાં પણ રાગનું કરતા પણ ભાસતું નથી કે થતું નથી. જાત તો કરે તો પ્રશ્ન જ નથી, એનું પણ ભિન્ન પડેલા છે. ભીમ પીડ્યા છે એટલે કેટલા ભીમ પીડ્યા છે, કે એવા ભીમ પીડ્યા છે કે એમાં કરતા પણ જરા પણ થાય, એક ટકો પણ થાય એવું બનતું નથી. આમ તો એનો ઉપયોગ બરાબર જાય છે. શ્રીમદજી દુકાને બેસતા પેલા દેવકરણજી દુકાને પહોંચ્યા, પછી સાધુ હતા, ક્ષોભાળા હતા, દુકાને પહોંચ્યા, જોયું તો આ તો વેપાર કરે છે, હીરામૂતીના પડીકા ખોલે છે, બરાબર ઉપયોગ લગાવીને જોવે છે, એની કિંમત કરે છે, પછી એને આ ભાવે લઈશું, આ ભાવે હું લઈશું. એકવાર એવું બન્યું છે કોઈ વગર બરાબર નહીં હોય, બહુ કિંમતી ચીજ ઓછામાં લઈ ગયો, મારે આ ભાવે લેવું છે, તો બહુ સારું મૂકી જા લીધું. પછી પોતે જોયું નહીં, રાતે કિંમતી બહુ ચીજ છે, એમની તો નજર હતી, બહુ કિંમતી ચીજ છે, મફતમાં દઈ ગયો છે, વળી પાછો આવ્યો તો હું તમને આપ્યું છે, પણ આમાં કાંઈક આવું છે, કાંઈ ઊંચો ભાવ આવેલો છે, તો સાચી વાત છે, આ બહુ કિંમતી ચીજ છે, તમારી ભૂલ થઈ છે, અને તમે લઈ જાઓ પાછું, તમને છેતરાઈ જ આવેલું છે, અને બરાબર બે જગ્યાએ પાક વાપસ કરાવી, અને પછી જે સારો ભાવ આવે એનો ભાવ.
અત્યારે ગજબ કે બાકી એ વખતે તો કાળ એવો ન્યાય નીતિ, અત્યારે આપણે લાગે છે
તો દુનિયા મસ્તો ન્યાય નીતિનો ભાવ
હતી, તો પણ આવી ન્યાય નીતિ તો જુદી જતી,
એ તો એમની તો વાત જ, પણ એમાં એવું છે કે લૌકિક ગુણ લોકોત્તર પુરુષમાં હોય ત્યારે એની કિંમત વધારે થાય છે, એનો વૈરાગ, એની પ્રમાણિકતા, એની બુદ્ધિમત્તા, એ બધું, એનું સત્ય બોલવાનું, અસત્ય નહીં બોલવાનું, એ બધા લૌકિક ગુણોમાં, લૌકિક માણસોમાં જે સંભવિત છે એ જયારે અલૌકિક માર્ગના સત્પુરુષને વિશે એવા પ્રગટપણે જયારે પ્રસંગો બને ત્યારે એની કિંમત વધારે આપવામાં આવે છે. ગેરું એકલું હોય અને સોનાને ચડાવેલું ગેરું હોય એમાં ફેર ખરો, એમ કે છે. આ ગેરું ચડાવતા સોનું કેવું ઓપે છે ને શોભે છે એમ કહેવાય, એકલું ગેરું છે એનું માટે છે, હે ગેરું તો માટે છે, પણ જો સોનાને ચડાવવામાં આવે ત્યારે સોનાની સાથે એની પણ શોભા જોવામાં આવે છે, એની કિંમત કરવામાં આવે છે. આ માટે સોનાની સાથે ઘસતા લો એવું સરસ ગેરુ કામ કરે છે. ગેરુની ગેરુનો પ્રશંસા કરવામાં આવે છે, સોનાને શોભા દે છે. એટલું પીડી હોય તો કામનું છે એમ. લૌકિકમાં એ લૌકિક ગુણોનું પણ કોઈ મૂલ્ય નથી, પણ અલૌકિક પુરુષને પ્રસંગે ગુણ વ્યક્ત થાય છે ત્યારે એ વધારે શોભે છે, એ રીતે એની કિંમત કરાય છે. શું કહે છે કે મિથ્યાત્વ ભાવ થાય છે ને કરતા અકર્તા છે એમ નહીં, પરંતુ મિથ્યાત્વ ભાવ થતો જ નથી એમ છે. અને અસ્થિરતાનો જે અલ્પરાગ રહે છે તેનો શ્રદ્ધામાં સ્વીકાર નથી, તેનો શ્રદ્ધામાં બિલકુલ સ્વીકાર નથી, એક ટકોય સ્વીકાર નથી એનો શ્રદ્ધામાં. જે શ્રદ્ધા પર્યાયશને સ્વીકારતી નથી એ પર્યાયશના વિકારને કેમ સ્વીકારે છે? ધન તો એવું કામ છે કે જે શ્રદ્ધા મોક્ષની પર્યાય હોય કે સમ્યક્ની પર્યાય હોય કે મુક્તિની પર્યાય હોય, નિર્મળથી નિર્મળ હોય, અનંત ગુણ જેવા વ્યક્ત થયા હોય એને સ્વીકારવાની જેને તમા નથી એવી શ્રદ્ધા ઉદ્દંડ છે એમ કહેવાય. શું કોઈને સ્વીકાર પર્યાયના વિકારને સ્વીકારે એ તો વાત જ ક્યાં બેસે, એ તો ઘણી દૂર વાત છે. જેમ જે વિભાવને વિભાવને સ્વપણે અંગીકાર કરતો નથી, વિભાવમાં જે મહત્વ કરતો નથી, એવો જે જ્ઞાની વિભાવના ફળમાં કેમ મહત્વ કરે? સારામાં સારો ઊંચી કુટીનો રાગ થયો હોય એમાં બી મહત્વ કરતો નથી, એના ફળ સ્વરૂપે દેવનો ભોગવીને એમાં કેમ સ્વીકારી ન કરે કે ન કરે? એમ જે શ્રદ્ધા પર્યાયનો સ્વીકાર ન કરે એ પર્યાયના રાગનો કેમ સ્વીકાર કરે? સ્વીકાર નથી માટે તેનો પણ અકર્તા છે. શ્રદ્ધામાં તો સ્વીકાર નથી, પણ જે જ્ઞાનમાં જે પ્રમાણ જ્ઞાનમાં એ આત્માના ચારિત્ર ગુણના અંશ રૂપે જણાય છે અને આત્માની સત્તામાં થયેલો એક અંશ જણાય છે એને પણ એ જ્ઞાનમાં પણ સ્વભાવથી સ્વભાવથી જ્ઞાન એને ભિન્ન જોવે છે. શ્રદ્ધામાં તો એનો જરાય સ્વીકાર નથી, શ્રદ્ધા તો એની સામે જોતી નથી. અરે એ છે કે નહીં એની તપાસ શ્રદ્ધાને નથી, પણ જ્ઞાનમાં સ્વતર પ્રકાશક હોવાને લીધે જ્ઞાનમાં એ પ્રતિભાસે છે, ત્યારે જ્ઞાનમાં સ્વભાવનો પણ પ્રતિભાસ હોવાને લીધે સ્વભાવ સ્વપણે જણાય છે, રાગ પરપણે જણાય છે. એને જ્ઞાની પણ કહેવામાં આવે છે, એને અકર્તા પણ એ રીતે ચોખ્ખે ચોખ્ખો અકર્તાપણું છે, સોએ સો ટકા અકર્તાપણું છે, થોડું કરતાપણું છે અને થોડું અકર્તાપણું છે એમ નથી. પણ કોઈ એવો કુતર્ક કરે કે જો દ્રવ્યાનુમાં રાગ ન કરતા આત્મા થયો, જો પ્રવચન સારમાં રાગ ન કરતા આત્મા થયો, કે ભાઈ ત્યાં આગમની ભાષાથી આગમની નિરીક્ષા ચાલી છે, ત્યાં અધ્યાત્મની વાત નથી, અને જ્યાં અધ્યાત્મની વાત છે ત્યાં એ આગમની વાતને ઘુસાડવાની કોઈ જરૂર નથી. જયારે એક અપેક્ષાથી વાત ચાલતી હોય ત્યારે બીજી અપેક્ષાની ટાંગ લગાડવી, ટાંગ લગાડવી એટલે શું તમે સમજો? કોઈ માણસ ચાલતો હોય એમાં વચ્ચે ટાંગ લગાડે છે તો શું વાતો રાખી દે તો બોલો ગડથલું થાય ને પડી જાય. વાતમાં કઈ મેં કઈ કર્યું નથી, શું કે મેં એને પાડવા માટે ધક્કો માર્યો નથી, ફક્ત ટાંગ લગાડી દીધી, ગયો ગડથલું ખાઈ ને ઊંધો. શું એમ અહીંયા જે વાત જે ફોર્સથી જે વિવિક્ષાથી અધ્યાત્મને કરવી છે એમાં વચ્ચે આગળ ટાંગ લગાડીને વાતને ઊંધી નાખી દે અને એ વાતનું ફોર્સ તોડી નાખે, જોર તોડી નાખે, એ કરવા જેવું એ તો રહસ્ય છે. આ માર્ગનું કોઈ રહસ્ય હોય તો એ જ છે કે જાણીને જોર નથી આવતો, જાણે તો છે, વિદ્વાન નથી જાણતો મોક્ષ માર્ગ શું છે ને સંસાર માર્ગ શું છે, પંડિત નથી જાણતો, પણ એને જોર નથી આવતું. એ જોર કેમ આવે તો આ વાતનું રહસ્ય છે, અને એ જ્ઞાનીઓનો અધિકારનો વિષય છે. એટલે જ્ઞાનીઓની ભાષામાં એ વાત આવે છે, બાકી તો વર્ણન બધા કરી જાય શાસ્ત્ર વાંચીને. જે જોર આવવું છે એ તો એક માર્ગનો પોયડો છે, રહસ્યભૂત વિષય છે, અને એને અધ્યાત્મની કળા, એને જ્ઞાનની કળા, એને મોક્ષની કળા કહેવામાં આવે છે.
જય હો.